તારીખ 7/7/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 615 અને 616 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 358
જ્ઞાન સ્વભાવ છે તો વસ્તુ વિચિત્ર છે કેમ કે એનો સ્વભાવ છે ત્રિકાળી એકરૂપ છે કુટસ્થ પર્યાય છે બદલતી ચીજ છે મરીજ કુટસ્થ પદાર્થ છે એમાં જે અનંત ગુણ અનંત શક્તિ છે અને એક ન્યાય પરિણામ શક્તિઓનું છે શક્તિની વ્યક્તિ થાય છે
બરાબર
પણ સર્વથા શક્તિની વ્યક્તિ થતી નથી એટલે કે શક્તિ પૂરેપૂરી એક સમયની પર્યાય રૂપે થતી નથી શક્તિ શક્તિપણે એમને એમ રહીને અકબંધ રહીને પર્યાય થાય છે સર્વગુણોની ત્યારે એ પર્યાયમાં થતો જે જ્ઞાનનો ભાવ જ્ઞાનનો ઉપયોગ એ ગુણના દ્રષ્ટાંતથી કહે છે જ્ઞાનના કે એમાં જ્ઞેયની કોઈ અપેક્ષા નથી એ પોતે સત હોવાથી જ્ઞાનનો પર્યાય કે કોઈ ગુણનો પર્યાય પોતે સત હોવાથી અહેતુક છે સત અહેતુક હોય છે એને કોઈ કારણની જરૂર નથી જેમ દ્રવ્યને કોઈની કોઈના કારણની જરૂર નથી દ્રવ્યને કહીએ એમ કહીને લીધું છે ને કે જેને પરિણમવા માટે કોઈના કારણની જરૂર નથી તો એ દ્રવ્યના પ્રત્યેક ગુણને અહીંયા જ્ઞાનનો એક દ્રષ્ટાંત લીધો છે કે જ્ઞાન થવા માટે કોઈની જરૂર નથી કેમ કે એ જ્ઞાનનો પર્યાય પોતે પર્યાયના સામર્થ્યથી થાય છે આ તો દ્રવ્યના સામર્થ્યનો નિરપેક્ષ પણ લીધો એમ કહ્યું ને કે તે જ્ઞાન પણ દ્રવ્ય છે તો થાય છે એમ નથી દ્રવ્યના કારણે દ્રવ્યનું જ્ઞાન થાય છે એમ નથી એમ લીધો તે કાળે જ્ઞાનમાં દ્રવ્ય સ્વભાવ જણાવવાનું સામર્થ્ય પોતાથી છે અને એવું જે કાર્ય થયું એ સ્વતંત્ર અહેતુક સતપણે થયું છે જ્ઞેય નિરપેક્ષ જ્ઞાન છે એમ લેવું છે ભલે જ્ઞેય સદૃશ જ્ઞાન છે તો પણ એમ જેવું જ્ઞેય છે તેવું જ્ઞાન છે કેસરી રંગ જેવો કેસરી છે તેવો જ જ્ઞાનમાં ભાસે છે તો પણ જ્ઞેય નિરપેક્ષ જ્ઞાન છે આવું નિશ્ચય જ્ઞાનનું સ્વરૂપ છે અથવા આવું નિશ્ચય પર્યાયનું સ્વરૂપ છે એમ લેવું પર્યાય પોતાના પર્યાયત્વને લઈને પર્યાયપણાને લઈને પર્યાય છે એમ કેવું છે પોતાની સ્વતંત્ર શક્તિ છે પર્યાય પોતાના સ્વરૂપમાં રહીને દ્રવ્યનું જ્ઞાન કરે છે જ્ઞાનનો પર્યાય પોતાના સ્વરૂપમાં રહીને જ્ઞાન સ્વરૂપમાં રહીને દ્રવ્યનું જ્ઞાન કરે છે એટલે એમાં દ્રવ્ય જીવું છે એવું ભાષ્યમાન થાય છે જ્ઞાનના ઉપયોગમાં એ સ્વતંત્ર રહીને કરે છે પોતાની શક્તિથી કરે છે નહીં માટે નહીં પણ પોતાના સ્વચ્છત્વ સ્વભાવને માટે પોતાના સ્વચ્છત્વ સ્વભાવને કારણે જો દ્રવ્ય છે તેને લઈને અહીંયા જ્ઞાનમાં એવું જ્ઞાન થાય તો બીજા ગુણમાં પણ એમ જ થવું જોઈએ તું તો પણ એ જ્ઞાન ગુણમાં જે શક્તિ છે એટલે નિજ શક્તિથી એક અર્થ થાય છે, જ્ઞેયને લઈને નહીં એમ કેમ છે. પર્યાયમાં પર્યાય શક્તિ છે, પર્યાય પરિણમન શક્તિ પર્યાયની જે છે એ કાર્ય કરે છે સ્વતંત્રપણે, તેમાં કોઈ જ્ઞેયો પ્રવેશીને કામ કરતા નથી, કે તેમાં કોઈ જ્ઞેયો સ્પર્શીને કામ કરતા નથી. પરજ્ઞેયો તો સ્પર્શીને કામ કરતા નથી, પણ અહીંયા સ્વદ્રય પણ એમાં આવીને કામ કરતું નથી, જણાતું નથી કે એમાં આવી ગયું માટે જણાય એમ છે. એવું પર્યાયનું સ્વરૂપ છે. શબ્દોને લઈને જ્ઞાન નથી, જ્ઞાનની યોગ્યતા અનુસાર જ્ઞાન છે. કેમ કે શબ્દો તેના તે છે અને જ્ઞાન બધાનું જુદું જુદું પોતાની યોગ્યતા અનુસાર પરિણમે છે. એક સરખું બધાને જ્ઞાન થતું નથી, નિમિત્ત એક છે, કાર્યો વિભિન્ન પ્રકારના છે. પર્યાયની સ્વતંત્રતા બતાવીને દ્રવ્ય પર્યાયનું જે અહીંયા બંધારણ છે એનું ખરેખર તો જ્ઞાન કરાવવું છે. દ્રવ્યગુણ પર્યાયનું બંધારણ કેવું છે એનું જ્ઞાન કરાવવું છે. શાસ્ત્ર માં શુદ્ધ નહી એવા શબ્દ પ્રયોગ છે, તો એના અનેક અર્થ છે. ખરેખર તો નય છે તે શ્રુત જ્ઞાન નો અંશ છે. પ્રમાણ જ્ઞાન જે શ્રુત જ્ઞાન એનો એક અંશ, સમ્યક જ્ઞાન પ્રમાણ એનો એક અંશ, તેને નય જ્ઞાન કહેવામાં આવે છે. તે નય જ્ઞાન આત્માના જે જે ગુણને અને જે જે ધર્મને જાણવાનું પ્રયોજન રાખે છે તે અંશને તે ધર્મ અનુસાર નામ આપવામાં આવ્યા છે. જેમ કે આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાનું જે જ્ઞાનના અંશનું પ્રયોજન છે તેને શુદ્ધ નહીં કહીએ, અને વર્તમાન અવસ્થાની અશુદ્ધતાને જાણવાનું પ્રયોજન જે જ્ઞાનના અંશનું છે તેને અશુદ્ધ નહીં કહીએ. કેમ કે નામ કેવી રીતે પાડવા, બધા જ્ઞાનના જ અંશ છે, તો એ બધા જ્ઞાનના અંશને જુદા જુદા કેવી રીતે સમજવા, કે આ નહીં કયો આ નહીં કયો, કે જેને એ જાણવાનું પ્રયોજન રાખે છે તે ધર્મ અનુસાર તે જ્ઞાનના અંશનું નામ રાખવું. બરોબર, એટલે શુદ્ધ નહીં અશુદ્ધ નહીં, પર્યાયાર્થિક નહીં દ્રવ્યાર્થિક નહીં, એ જે જેને 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 જાણવાનું પ્રયોજન રાખે છે. દ્રવ્યત્વને જાણવાનું પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક નહીં, પર્યાયને જાણવાનું પ્રયોજન છે તે પર્યાયાર્થિક નહીં, ત્યાં પર્યાયત્વને જાણે છે એમ. અહીંયા શુદ્ધ નહીં ના શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં ત્રણ પ્રકારે આવે છે, એનો ખુલાસો કર્યો છે 615માં. શુદ્ધ જ્ઞાન નો અંશ તે શુદ્ધ નહીં છે, તે શુદ્ધ નહીં એટલે જે જ્ઞાનના અંશ દ્વારા શુદ્ધ સ્વરૂપને વિષય કરવાનું થાય તેને શુદ્ધ નહીં કહીએ, એ શુદ્ધ જ્ઞાનનો અંશ છે. તે જેને જેના આશ્રય પ્રગટ થાય છે એટલે શુદ્ધ સ્વભાવ, તેવા સ્વભાવને પણ શુદ્ધ નહીં કહેવાય છે, એને પણ શુદ્ધ નહીં કયો છે. 11મી ગાથામાં એને શુદ્ધ નહીં કયો છે, સ્વભાવને શુદ્ધ નહીં કયો છે. ભૂતાર્થ ભૂયથમ અસિદો ખલુ સમાયિક થી હોય જીવો, ત્યાં ભૂતાર્થને ટીકાની અંદર શુદ્ધને કહ્યો છે કે આવા શુદ્ધને નો જે આશ્રય કરે છે તે સમ્યક દ્રષ્ટિ થાય છે. શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ સ્વભાવનો આશ્રય કરે છે એમ અર્થ છે. પણ ટૂંકી ભાષા કરી નાખી ત્યાં સ્વભાવને શુદ્ધનય કહી દીધો. પણ ખરેખર તો શુદ્ધનય દ્વારા શુદ્ધ સ્વભાવનો આશ્રય કરે છે તે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે એમ કેવું છે. એ જ સમ્યક દર્શન પ્રાપ્તિનું એકમાત્ર સ્વરૂપ છે. બીજું કોઈ સમ્યક દર્શન પ્રાપ્તિનું કારણ કે સ્વરૂપ નથી એમ ત્યાં અસ્થિથી નિરૂપણ કરીને સર્વ પ્રકારની નાસ્તિનો નિષેધ કર્યો છે કે આ સિવાય બીજું કાંઈ નહીં.
સ્વભાવને પણ શુદ્ધ નહીં કહેવાય.
સ્વભાવને શુદ્ધ નહીં કહ્યો છે ત્યાં 11મી ગાથામાં. જેવો શુદ્ધનયનો આશ્રય કરે છે તેવો સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દ્રષ્ટિ છે. આમ તો શુદ્ધનયનો આશ્રય કરે છે એનો અર્થ એવો પણ થાય છે કે શુદ્ધનય રૂપ પરિણમન કરે છે એમ ભાષાર્થ એવું ઘટાવી શકાય છે. પણ અહીંયા બીજી રીતિમાં છે શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી શુદ્ધનય એટલે શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ સ્વભાવ એક જ ભૂતાર્થ હોવાથી આ ભૂતા ભૂયથમ મસીદો લીધું ને તો ભૂતાર્થ કોણ છે. શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન સત્યો ભૂતાર્થને પ્રગટ કરે છે. આમ શુદ્ધનયના અહીંયા સ્વભાવ કહી દીધો છે. શુદ્ધનય એવું બરાબર છે. વ્યવહારને ભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. શુદ્ધ નહીં ભૂતાર્થ છે. શુદ્ધ નહીં ભૂતાર્થ છે એટલે ત્રિકાળી સ્વભાવ ભૂતાર્થ છે એને અહીંયા શુદ્ધ નહીં કહ્યો છે. અને એ ભૂતાર્થને આશ્રિત એટલે સ્વભાવને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. નિશ્ચયથી તે સમ્યક દ્રષ્ટિ હોય છે. એ ભૂતાર્થ જે છે એ ત્રિકાળી સ્વભાવને અહીંયા શુદ્ધની ગાથામાં કહે છે, ટીકામાં કહે છે, 11મી ગાથામાં છે. ભૂયથો દેશી દોદુ શુદ્ધણવો માધ્યમ છે. શુદ્ધની છે એ કતક ફળના સ્થાને છે તો ત્યાં શુદ્ધની પર્યાય લીધી છે. કતક ફળ નાખવામાં આવે છે એટલે કતક ફળ નાખવાની પ્રક્રિયાથી શુદ્ધનયની પ્રક્રિયાથી તે પર્યાય છે. કેમ કે ભૂતાર્થમાં પ્રક્રિયા નથી. એક જ ગાથામાં શુદ્ધનયનો અર્થ જુદો જુદો છે. એકમાં ત્રિકાળી છે એકમાં શુદ્ધનય પર્યાય છે. ભૂતાર્થદર્શીઓ એટલે શુદ્ધનયને દેખનારાઓ પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર, નાખેલો શુદ્ધનય, પરિણમેલો શુદ્ધનય અનુસાર બોધ થવા માત્રથી જે શુદ્ધનય પ્રગટતા જેને બોધ થયો, વિષય થયો કે હું આવો આત્મા એમ આત્મબોધ થયો ત્યાં શુદ્ધનય પર્યાય છે. ઉપર ભૂતાર્થ શુદ્ધનય છે તે દ્રવ છે એની ચોખવટ કરી છે 615માં ગુરુ. વાદ વિવાદ કરે તો કેમ પત્તો ખાય. એકને એક ગાથામાં એકને એક શબ્દના અર્થ દ્રવ્ય ને પર્યાય બે જુદા જુદા થાય છે. લડાઈ કરવી હોય તો ગમે એટલી તકરાર કરી શકાય તો આમ શું કરવા કીધું, તો આમ કેવું, તો આમ કેવું, તો એમ કરીને
શબ્દ મર્યાદિત છે, ભાવ અમર્યાદિત છે.
જેના આશ્રય ભાવો અનંત છે, શબ્દો સંખ્યાત છે, અસંખ્યાત ભાવો એવા છે કે જે વચન ગોચર છે. શબ્દો સંખ્યાત છે, અનંત ભાવોમાં અસંખ્યાત ભાવો એવા છે કે જે વચન ગોચર છે. અસંખ્યાત તો વિકારીના ભેદ છે, શુદ્ધ ભાવો બીજા છે. એના માટે સંખ્યાત શબ્દો છે, મર્યાદિત શબ્દો છે. શું કરવું કે એના એ શબ્દોનો પ્રયોગ કરવો, બીજું શું થાય? જેમ ક્રમા ચીજ થોડી હોય તો એક ને એક ચીજ જુદી જુદી રીતે કામમાં આવે છે. ભાઈ તાવે તો એક છે, રોટલી એનાથી ફેરવીને ભાત પણ એનાથી લેવા. એક જ ચમચો હોય તો શાકમાં એ વાપરવો ને દાળમાં એ વાપરવો, એમાં બીજો રસ્તો શું? કામથી કામ છે, એનો ભાવ પકડવાનું પ્રયોજન છે, શબ્દ પકડવાનું પ્રયોજન નથી. છતાં શબ્દ પકડે તો એને શબ્દ મલેચ કહેવામાં આવે છે. એનું તકરાર કરવાનું પ્રયોજન છે, સમજવાનું પ્રયોજન નથી. શાસ્ત્રમાં એવી બધી વાતો કરી છે કે જે પ્રયોજનને પકડતો નથી, માત્ર શબ્દને પકડીને વાંધા ઉભા કરે છે, એને શબ્દ મલેચ કહેવામાં આવે છે. તકલીફ એ છે એક આંધળાને દેખતાનો દ્રષ્ટાંત છે. આકાશમાં પક્ષી ઉડતા હતા, કોઈ દેખતો માણસ કહે છે કે 12 પક્ષી ઉડે છે, તો આંધળો કે હાલ તને ખબર નથી પડતી, 8 જ છે કે, માંડો તકરાર કરો. પણ તું દેખતો નથી ને, તો કે ભલે તમે દાવો કરો દેખવાનો, પણ મને 8 ચોખ્ખા દેખાય છે. બોલો કે પણ 12 ઉડે છે, તો કે ના 8 ચોખ્ખા છે. ઠીક, આવી આવી તકલીફ થઈ છે આ કાળમાં. જ્ઞાન છે એમ કે છે કે આત્મા આવો છે, વિભાવ આવો છે, સ્વભાવ આવો છે, અનુભવ કરીને એને આંધળા એમ કે છે કે હા તમને ખબર પડતી નથી, આમ છે વસ્તુ, તો આમ છે, ફલાણું તો આમ છે, ઢીકણું તો આમ છે. આ ઊંચાઈ નથી. શું કહે છે? જેના આશ્રય પ્રગટ થાય છે તેવા સ્વભાવને પણ શુદ્ધ નહીં કહેવાય છે. શુદ્ધ સ્વભાવને પણ શુદ્ધ નહીં નો વિષય હોવાથી એનું નામ પણ શુદ્ધ નહીં એ રીતે કહેવામાં આવે છે, પ્રતિપાદન કરવામાં આવે છે. અને તેનું ફળ જે કેવળ જ્ઞાન છે તેને પણ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એ સ્વભાવનો આશ્રય કરતા પરિપૂર્ણ શુદ્ધ દિશા મોક્ષ દિશા પ્રગતિ એને પણ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન એ શુદ્ધ નહીં કહ્યું છે. આમાં સમયસારમાં છે ગાથા, નંબર યાદ નથી. એમાં કેવળ જ્ઞાનને શુદ્ધ નહીં કહ્યું છે, ઘણું કહ્યું. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કોઈ ગાથા છે, ત્યાં કેવળ જ્ઞાન શુદ્ધ નહીં પ્રગટ્યો. કેવળ જ્ઞાન થયું ત્યાં શુદ્ધ નહીંનું પરિણમન થઈ ગયું. એટલે શુદ્ધ નહીંનું જે અંતર્મુખ થવાનું પ્રયોજન હતું તે સિદ્ધ થઈ ગયું. તો એમ કહેવાય છે કે કેવળ જ્ઞાન થયું તે શુદ્ધ નહીં થયો. સર્વથા શુદ્ધિ થઈ ગઈ જ્ઞાનની, તો કે શુદ્ધ નહીં થયો. જ્ઞાનને તો નહીં જ નથી, કેવળ જ્ઞાનને તો નય જ નથી, એ તો પરિપૂર્ણ જ્ઞાન છે. કેવળ જ્ઞાનમાં નહીં પડતા નથી. સર્વ નયોનું સ્વરૂપ કેવળ જ્ઞાન જાણે છે, અનંત નયોનું સ્વરૂપ કેવળ જ્ઞાન જાણે છે. છદમસ્થ તો જેટલા નયો એના ક્ષુક્ષ્મમાં સમજાય એટલા નયોનું સ્વરૂપ જાણે છે. એટલે સંખ્યાત મર્યાદિત કેવળ જ્ઞાનમાં તો અનંત અનંત નયનું સ્વરૂપ જણાય છે. છતાં કેવળ જ્ઞાનને કોઈ નય હોતો નથી. શાસ્ત્રમાં એવી પરિભાષા આવે કે કેવળ જ્ઞાન થયો એટલે શુદ્ધ નહીં પૂર્ણ થયો, શુદ્ધ નહીં પ્રગટ થયો, શુદ્ધ નહીં પ્રગટી ગયો. એવી ભાષા આવે છે. તો ત્યાં પણ જે પ્રકરણ ચાલે છે એ અનુસાર એનો અર્થ કરવો જોઈએ. નિયમસારમાં એવી એક ભાષા આપે છે, 159 ગાથા નિયમસારનો જે શુદ્ધ અધિકાર છે, છેલ્લો અધિકાર. શુદ્ધ ભાવ પહેલા છે અને પાછળ એ શુદ્ધ અધિકાર છે. સપર પ્રકાશકનો વિષય જે શરૂ કર્યો છે ત્યાં એવી જ પદ્ધતિ છે. થોડી કેવળ જ્ઞાનને જો સીધો અર્થ કરે શબ્દનો તો કેવળ જ્ઞાનને નય છે એવો અર્થ થાય છે, પણ કેવળ જ્ઞાનને તો નય નથી. શુદ્ધ ઉપયોગ અધિકાર, પહેલા શુદ્ધ ભાવ અધિકાર છે, આ શુદ્ધ ઉપયોગ અધિકાર છે. ત્યાં શું કહ્યું મૂળ ગાથામાં કે વ્યવહાર નહીંથી કેવળી ભગવાન બધું જાણે છે, એટલે લોકાલોકને જાણે છે, દેખે છે. નિશ્ચયથી કેવળ જ્ઞાની આત્માને પોતાને જાણે છે અને દેખે છે. નિશ્ચય નહીંથી જુઓ તો આત્માને, ફક્ત પોતાના જ આત્માને જાણે છે. શુદ્ધ નિશ્ચયથી પરમેશ્વર મહાદેવાધિદેવ સર્વજ્ઞ વિતરાગને પોતે કારણ પરમાત્મા અને પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ, પોતાને નિજ કારણ પરમાત્માને અને પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ જાણે છે અને દેખે છે. તો વ્યવહાર નહીંથી કેવળી ભગવાન બધું જાણે છે એમ કહ્યું. તો કેવળી ભગવાનને વ્યવહાર નહીં પ્રગટ્યો છે, એમને તો નય જ્ઞાન જ નથી, કેવળ જ્ઞાન છે. પણ ચોખ્ખો શબ્દ કર્યો છે વ્યવહાર નયન, મૂળ ભાષા મૂળ માધ્યમાં એ શબ્દ છે. જાણદી પસદી સબ્વમ વ્યવહાર નયન કેવળી ભગવમ, કેવળી ભગવાન વ્યવહાર નહીંથી જાણે છે, આમ લખ્યું છે. ચોખ્ખો શબ્દ એમ પડ્યો છે મૂળ ગાથામાં. જાનાતી પશ્યતી સર્વમ વ્યવહાર નયન કેવલી ભગવાન, અમૃતચંદ્રાચાર્ય એ ગાથા એવી રીતે ગૂંથી પછી સંસ્કૃતમાં. એટલે ગુજરાતી પણ એમ જ કર્યું છે શબ્દશઃ કે વ્યવહાર નયન, એટલે વ્યવહાર નહીંથી કેવળી ભગવાન બધું જાણે દેખે છે. જાનાતી પશ્યતી, ભગવાન કેવળ જ્ઞાની ને ક્યાં, વ્યવહાર નય જ છે પણ. હે નહી, એનો અર્થ શું થાય કે કેવળી ભગવાન બધા બધું જાણે છે, બધું દેખે છે, લોકાલોકને જાણે છે, લોકાલોકને દેખે છે, એમ કહેવું તે વ્યવહાર નહીનું વચન છે. આમ છે, ત્યાં જ્ઞાન નહીં નથી લેવો, પણ વચન નહીં લેવો છે, શબ્દ નહીં લેવો છે. નહીના બે ભેદ, જ્ઞાન નહીં અને શબ્દ નહીં. જે જ્ઞાનનો અંશ છે, શ્રુત જ્ઞાનનો અંશ છે, તે જ્ઞાન નહીં છે. તેની જે પરિભાષા નામ વ્યાખ્યા છે તે શબ્દ નહીં છે. એને એ શબ્દ નહીં, શબ્દમાં નહીં પરિભાષા કરી તે શબ્દ નહીં છે. તો અહીંયા વ્યવહાર નહીંથી કહીએ તો કેવળી ભગવાન લોકાલોકને જાણે દેખે છે એમ વ્યવહાર નહીંથી કહી શકાય છે. જાણતા દેખતા હોવાથી, કેવળ જ્ઞાનમાં લોકાલોક પ્રતિબિંબિત થતા હોવાથી અને લોકાલોકનું જાણવું થતું હોવાથી જો એનું કથન કરવું હોય તો તે વ્યવહાર નહીંથી કરી શકાય છે, કેમ કે ત્યાં પરની અપેક્ષા આવે છે જ્ઞાન. નિશ્ચય નહીંથી કહીએ તો કેવળ ભગવાન શું જાણી રહ્યા છે, પોતાને જ જાણે છે, પણ ભગવાનને નિશ્ચય નહીં નથી, તો કેવળ જ્ઞાન છે ભગવાનને. તો લગભગ એવો અર્થ કરે છે કેવળ ભગવાન વ્યવહારે આમ જાણે, નિશ્ચય આમ જાણે, જાણે એમને વ્યવહાર નિશ્ચય નહીં ન પ્રગટ્યા હોય. સામાન્ય આમાંથી અર્થ જ આવો કાઢે છે. મુંબઈમાં એક વાર બહુ ચર્ચા ચાલી જવાનું થયું, પછી હીરાભાઈ કે આ ગાથાનો અર્થ કરો, હમણાં અમારે આ ચાલે છે, બહુ ચર્ચા છે, પણ કેવલીને નહીં નથી હોત. આ બહુ સારું સ્પષ્ટીકરણ છે, આ ખ્યાલમાં નતો. પણ ચોખ્ખી વાત જ છે, પેલા કેવળ જ્ઞાન તો સ્થાપો પછી નહીં અર્થ કરો. છતાં અહીંયા ચોખ્ખો નહીં શબ્દનો પ્રયોગ છે, એનો અર્થ શું? આચાર્ય મહારાજને ખબર નથી કેવળ જ્ઞાનને નહીં નથી કાંઈ, પણ લખ્યું છે અહીંયા નહીં થયે એનો શું અર્થ કરવો? કે ત્યાં શબ્દ નહીં ની વાત ચાલે છે અને જ્ઞાન નહીં નથી. કેમ કે તો તમે કોઈ નહીં કહી શકો કે કેવળ જ્ઞાનમાં નહીં પડે છે. કેવળ જ્ઞાનમાં નહીં ઉભા થાય છે એવું તો કોઈ કહી શકશે નહીં, એ તો કેવળ જ્ઞાનને જાણતો નથી. પછી પરિપૂર્ણ જ્ઞાનમાં ખંડ જ્ઞાન નહીં જ્ઞાન છે એ તો વાત જ નથી. એટલે એમાં તો બીજી દલીલ કામ આવે એવું નથી. ત્યારે શબ્દ તો છે, મૂળ ગાથા છે. એ બધું આવે છે શાસ્ત્રમાં, બધું આવે છે. શબ્દ નહીં જ્ઞાન નહીં એ બધા સ્પષ્ટીકરણો આવે છે. કેમ કે કેવળી જાણે છે એ વાત લેવી છે. કેવળ જ્ઞાન સુપર પ્રકાશક છે એમ લેવું છે, અને ત્યાં એટલે હદ સુધી લેવાનું છે કે કહો ભલે વ્યવહારથી કહો ભલે નિશ્ચયથી, પણ બંને નહીં અપેક્ષા એ સફર પ્રકાશક છે એ વાત સ્થાપી છે. 159માં સફર પ્રકાશક પણ સ્થાપ્યું છે, વ્યવહારે પણ સફર પ્રકાશક પણ સ્થાપ્યું છે, અને નિશ્ચયે પણ સફર પ્રકાશક પણ ત્યાં સ્થાપ્યું છે. નિશ્ચય લીધો છે પોતાનો આત્મા, પણ જ્ઞાન અને આનંદ, જ્ઞાન જાણે છે ને તો એ આનંદને હારે હારે વેદે છે. આનંદ પર છે, જ્ઞાન સ્વ છે અને આનંદ પર છે એમ ભેદ પાડીને ત્યાં સ્વપર પણ થાપ્યું. એવી રીતે સ્વપર પ્રકાશક પણ એ આખા નિયમ સારમાં અથવા બધા શાસ્ત્રોમાં જ્ઞાન સ્વ અને આનંદ પર એક જ જગ્યાએ છે. મિત્ર આનંદ એનો જ ગુણ છે, પણ આનંદને અહીંયા પર તરીકે લીધું છે. કેવળી નિશ્ચય નહીં થી આમ જાણે એમ ચાલ્યું જવાય છે. પણ આ વાત રાખી કે કેવળી ને નહીં નથી પહેલી વાત નક્કી કરો, પછી અર્થ કરો જે કરો. એ 615ના બોલમાં શુદ્ધ નહીં ન શબ્દ પ્રયોગના ખુલાસો છે. ત્રણ ઠેકાણે આવે, ત્રણ પ્રકારે આવે છે. એટલા માટે કે શુદ્ધ નહીં ને આશ્રિત સમ્યક દ્રષ્ટિ થવાય છે. આગળ એક મુનિવરોનું જ્યાં વાત ચાલી છે ત્યાં એમ કહ્યું છે, નિશ્ચય ને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. એટલે શુદ્ધ નિશ્ચય નહીં માં પ્રણમી જાય છે, એ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે, શુદ્ધ પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ્ઞાનનો ઉપયોગ રોકાઈ જાય છે સ્થિર થઈને, ત્યારે અંતર્મુખમાં મોક્ષ દશા પ્રગટે છે, નિર્વાણ કહ્યું છે. નિર્વાણ એટલે જેને ફરીને જન્મ ન થાય. દેહાંત તો થાય, દેહ છે એટલે એ તો મર્યાદિત કાળ સુધી છે, અર્યંતને તો સર્વ દેહ ધારીને એનો આયુષ નક્કી છે. ફરીને જન્મ ન થાય એવા દેહાંતને નિર્વાણ કહેવામાં આવ્યું છે. અત્યારે તો બધા લૌકિકમાં લગાડે છે, કહેવાતા મહાત્મા હોય નિર્વાણ થઈ ગયો, એમનો શું થયું કે એમનો નિર્વાણ થઈ ગયો. પછી ભલે એને લૌકિક સેવા કરતા હોય, રવિશંકર દાદાનું નિર્વાણ થઈ ગયું એમ નિર્વાણ થતો, કેમ કે ત્યાં તો ફરીને જન્મ લેવાનું કારણ ઊભું છે, એને નિર્વાણ નથી કહેવાતું. એ તો જન્મ મરણ હજી ચાલુ છે. બીજો નય નથી અમને તો એમ કહે છે. એટલે બીજા નય ને અમે ની ઉપેક્ષા કરીએ છીએ. કોઈની ઉપેક્ષા કરવા યોગ્ય છે કે હા વ્યવહારની ઉપેક્ષા કરવા યોગ્ય છે? ગૌણ કરવા યોગ્ય છે, વ્યવહારની નો વિષય ગૌણ કરવા યોગ્ય છે, તેથી તે જ્ઞાન ને પણ ગૌણ કરવા યોગ્ય છે એમ છે. કેમ કે એનો વિષય ભંગ ભેદ પર્યાય ભેદ થી માંડીને દેવ ગુરુ શાસ્ત્ર અને સર્વ જગતના અન્ય પદાર્થો એ વ્યવહારની નો વિષય છે, અને તેથી તે ઉપેક્ષાને યોગ્ય છે. અને સાધના જેમ થાય છે, જેમ માખણ કાઢવું હોય ત્યારે ગોવાળણ જેમ એક દોરડાને ખેંચે ત્યારે નિશ્ચયની ઢીલો મૂકવો પડશે તમારે, એવી મૂકવાની વાત નથી. પણ ક્યાંક ઉપયોગની અંદર અથવા આચરણની અંદર ક્યાંક ક્યાંક એ વાત એવી રીતે લીધી છે કે જ્યાં પોતાની પરિણતિ ઉગ્રતા ન સાધતી હોય ત્યાં એને દેવ ગુરુ શાસ્ત્ર આદિમાં ઉપયોગ લગાવવો, વ્યવહાર આચરણ બરાબર કરવું, એવી વાત આવે છે. કેમ કે હઠથી સીધો ઉપયોગમાં રહેવાતું નથી, ને રહેવા જાય તો મિથ્યા દ્રષ્ટિ વ્યવહાર નહીં પણ એને ન રહે, એવો એક પ્રકાર આવે છે. પણ એ આચરણમાં એડજસ્ટમેન્ટ છે, સિદ્ધાંતમાં નહીં, એને અપવાદ કહે છે. અપવાદ માર્ગ કયો છે ત્યાં? ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગનું પ્રકરણ ચાલ્યું છે ચરણાનુયોગ સૂચક ચિલિકામાં. એટલે જ્યાં આચરણનો અધિકાર છે, ચરણાનુયોગનો અધિકાર છે, ત્યાં એ ખુલાસો કર્યો છે. ને એ સાધકની અનિવાર્ય પરિસ્થિતિ છે કે જ્યારે પોતાનું તીવ્ર પુરુષાર્થ ન ચાલતો હોય ત્યારે મંદ પુરુષાર્થ ના વશે તેને સ્વવિકલ્પ દશા રહે છે, ઉગ્ર પુરુષાર્થ ના વશે તેને નિર્વિકલ્પ દશા થાય છે, અને મંદ પુરુષાર્થ ના વશે એને સ્વવિકલ્પ દશા થાય છે. ત્યારે સ્વવિકલ્પ દશામાં એ શાસ્ત્ર અધ્યયનથી માંડીને અનેક પ્રકારના વ્યવહાર આચરણમાં ના વિકલ્પમાં રહે છે, આવે છે. ત્યારે જે તે ભૂમિકાને યોગ્ય જે વિકલ્પ હોય છે એની ત્યાં મર્યાદા બાંધવામાં આવે છે. એ મર્યાદા તોડે તો એ ગુણ સ્થાન હોય નહીં, એ જાતનું નિરૂપણ છે. મુખ્યત્વે નિશ્ચય, નિશ્ચય તે મુખ્ય નહીં, મુખ્યત્વે નિશ્ચય. ગૌણ તે વ્યવહાર એમ છે. જો નિશ્ચય તે મુખ્ય હોય તો રાગે નિશ્ચય છે, એની અવસ્થામાં ખરેખર રાગ થાય છે જીવને. રાગ નિશ્ચય છે, એક અપેક્ષાએ વ્યવહાર હોવા છતાં એક અપેક્ષાએ નિશ્ચય છે. નિશ્ચય તે મુખ્ય હોય તો રાગે મુખ્ય કરવો પડે, પણ મુખ્ય તે નિશ્ચય છે, ગૌણ તે વ્યવહાર છે. એ ગુરુદેવે મંથનમાંથી ઘણું કાઢ્યું છે. જ્ઞાનીને સમયે સમયે જ્ઞેય સંબંધી પોતાથી થયેલા જ્ઞાનની પ્રસિદ્ધિ છે, મુખ્ય છે. આ પ્રસિદ્ધિ મુખ્ય છે, જ્ઞાનની પ્રસિદ્ધિ જ્ઞાનીને મુખ્ય છે. જ્ઞેય સંબંધી પણ જ્ઞેયથી થયેલા નહીં, જ્ઞેય સંબંધી પણ પોતાથી થયેલા એમ. કેટલી ચોખવટ છે ભાષા કે જ્ઞાનીને પ્રતિ સમય જે જ્ઞાન થાય છે તેમાં અનેક જ્ઞેયોનું પ્રતિબિંબ આવે છે. એટલે જ્ઞેય સંબંધિત જ્ઞાન થાય છે, કેમ કે જેવો જ્ઞેયાકાર તેવું જ્ઞાનાકાર છે, એટલે જ્ઞેય સંબંધી જ્ઞાન કહેવામાં આવે છે. છતાં જ્ઞેયને ને જ્ઞાનને કાંઈ સંબંધ નથી, એ સંબંધી જ્ઞાન કહેવું ને કાંઈ સંબંધ નથી કે હા ખરેખર જોવો તો નથી, જ્ઞેયની મુખ્યતાથી કહીએ તો છે, કહીએ તો છે, ખરેખર નથી. દેહનો સંબંધ વ્યવહારે છે, વ્યવહારે કહીએ તો આત્મા દેહધારી છે, ખરેખર જોવો તો આત્મા અને દેહ સાથે સંબંધ નથી. આત્મા આત્મા જ છે, આત્મા દેહ રૂપે થતો નથી. પણ જોડાણો એટલે સંબંધ તો ખરો કે નહીં, પણ એ જોડાણો વ્યવહારે કહેવાય છે, ખરેખર સંબંધ નથી. કેમ કે જોડાવું એ પૂગળ પૂગળ વચ્ચે એવો ગુણ છે, સ્પર્શ નામના ગુણને લઈને જોડાય છે. આત્મા અસ્પર્શ સ્વભાવી છે, તેથી કોઈને સ્પર્શવું કે જોડાવું એ આત્માના સ્વભાવમાં કે પર્યાયમાં આ સીધી વાત છે. સંબંધને જોડાણને જાણે ખરો પણ કરે નહીં એવું એનું સ્વરૂપ છે. એવું સંયોગની દ્રષ્ટિ એવી છે. એટલે શ્રીમદજી એક જગ્યાએ એવી વાત લખી છે કે આ જગતની રચના જુઓ તો તે અસત્યનો આગ્રહ કરાવે તેવી છે. મૂળ શરીરથી આત્મા કામ કરે છે ને આત્મા શરીરથી કામ કરે છે, એ બેકારો બોલાવે. પણ ભાઈ બાપુ, એ તને રાગનું કારણ થશે, એવી માન્યતા તને વિતરાગતાનું કારણ કઈ રીતે થશે? તારે પ્રયોજનને પકડીને ચર્ચા વાત કરવી છે કે ખાલી ખંડન મંડન જ કરવું છે? પ્રયોજન શું, વિતરાગતાનું કેવી રીતે કાઢશો? આવે દેહ ને આત્મા જોડાયા છે, વચન યોગ, કા યોગ, મન યોગ, જો ત્રણ યોગ કયા છે? યોગ એટલે જોડાવું, મન વચન ને કાયાનો યોગ કયો કે નહીં આત્મા કયો, એ માન્યતાથી તારે વિતરાગ કેવી રીતે થવો? દુનિયા આખી એમ માને છે ને રાગ દ્વેષમોથી પરિણમે છે. તારું નિર્મોહી અસંગ તત્વ છે, એનું જ્ઞાન કરીને, એને જાણીને, એને અવલંબીને, એને મુખ્ય કરીને તું વિતરાગ થઈ શકે છો. બાકી જે વ્યવહારની જેટલી વાતો કહી છે એ જ અનુસાર ખરેખર માનીને તું વિતરાગ કેવી રીતે થઈ છે એ વાત લાવને. અચ્છા તો બે રીતે કરીએ, કાશે દલીલનો તો પાર નહીં આવે. પ્રયોજન, પ્રયોજનને એકકોર મૂકીને જો વાત કરવી હોય તો એ વાત જ કરવા જેવી નથી. એ વાત કરવાનો અર્થ નથી ને એ વાત લંબાવવાનો પણ અર્થ નથી. ભેદ જ્ઞાન નો વિષય જેમ અન્ય મતમાં નથી, એમ જો એ ભેદ જ્ઞાન નો નિષેધ કહેવાતા જૈન મતીઓ કરે તો પછી એને જૈન કહેવાશે? જૈન કહેવાનું પ્રયોજન રહેતું એ ભાવે તો અજૈન થઈ ગયા, દ્રવ્ય અજૈન થઈ જશે, ભાવે તો થઈ જ ગયા એ પરિસ્થિતિ. વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર નો યોગ ન થાય, એ તો એમાં ફેરફાર ચિંતવે તો જાય એને યોગ ન થાય. વ્યવહાર પણ વ્યવહાર ચુસ્ત હોવો જોઈએ, જરા પણ ફેરફાર એમાં નકરાય, નચાલે વિતરાગના માર્ગ ઉપર, આજ્ઞા ઉપર પગ દેવા બરાબર છે. શું કહે છે ગુરુદેવે? પણ બહુ કરુણા કરી, આ કારણ એટલી બધી ચોખવટ કરી છે, એટલી બધી સ્પષ્ટતા કરી છે. દેવ ગુરુ શાસ્ત્ર થી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ અધ્યાત્મના ન્યાયો ખોલીને સ્પષ્ટ કરીને મૂકી દીધા. કહે છે કે જ્ઞાનીને સમયે સમયે જ્ઞેય સંબંધી પોતાથી થયેલા જ્ઞાનની પ્રસિદ્ધિ છે. એટલે કે પોતાથી થયેલું જે જ્ઞાન એને જ્ઞેય સંબંધીનું અંદર રાવનું ઝળકનું થતું હોવા છતાં સંપર્ક કરતા નથી. જ્ઞાનીનું જ્ઞાન જ્ઞેય સાથે જાણે સંપર્ક કરતો નથી. સંપર્ક કરતું નથી તો શું કરે છે કે જ્ઞેયને જાણતા જ્ઞેયથી ભિન્ન પડી જાય. આ જ્ઞાનીના જ્ઞાનનું જ્ઞાન ક્રિયા છે. જેમ રસ્તા ઉપર ચાલતી મોટરને દેખાતા સેંકડો મકાનો પોતાના નથી ને પારકા છે એમ વગર વિકલ્પે જાણવામાં આવે છે. વિકલ્પ કરવો પડે છે કે આ મકાન મારું નહીં, આ મકાન મારું નહીં. આટલા બધા વાહનો દોડાદોડ કરે છે, એમાં એક મારું નહીં. એની સાયકલ હોય એને હાચવે, આખા ગામના વાહન ને હાચવે. મોટર હોય તો હાચવે, એમાં સવાલ નથી. પણ સાયકલ હોય તો એને હાચવે. એ એમ સૂચવે છે કે એમાં તારું મારું કરવામાં વિકલ્પ કરવાની જરૂર નથી. એનો એક વખત નિશ્ચય થઈ ગયો પછી જ્ઞાન એમ જ પરિણમે છે. એક નિશ્ચય થઈ ગયો છે કે આટલું જ મારું, ના સિવાયનું મારું કાંઈ નહીં, એટલે વગર વિકલ્પે જ્ઞાન. અજ્ઞાનપણે પણ એવું ભેદ જ્ઞાન વગર વિકલ્પે કરે છે તો પછી જેને પરિપક્વ સમ્ય જ્ઞાન છે, તત્વજ્ઞાન છે, સ્વતત્વનું જ્ઞાન છે, નિશ્ચય છે, અનુભવ છે, એને તો પરમા પરપણું જણાયેલ. એમાં પરમા સ્વપ્ન જણાવવાનો સ્વપ્નમાં પણ અવકાશ નથી. પછી જ વાસ્તવિક સ્વાભાવિક સહજપણે ત્યાગી છે. એ પહેલા બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન શરૂ કરવું જોઈએ. બુદ્ધિપૂર્વક એટલે વિચારીને કે આ જ્ઞાન તે હું છું, આમાં સ્વભાવ તે હું છું, એ સિવાય બીજું કાંઈ હું નથી. બીજું હું પણ જે થાય છે એમાં ભૂલ થાય છે. તપાસવા જતા જ્ઞાનમાં જાણવા સિવાય બીજું કાંઈ થતું નથી એવું એને બુદ્ધિથી તપાસ કરવી જોઈએ. જ્યારે એને એમ કંઈક લાગે કે મને કંઈક મળી ગયું ને હું હરખાઈ ગયો, ત્યારે એને તપાસવું જોઈએ કે જ્ઞાનને શું મળ્યું છે. પૂરણપોળી ખાય ને હરખાય, વાત તો મજા આવી ગઈ. તમે જોવું કે જાણવામાં જાણનારમાં શું આવ્યું. જાણનારમાં એ પૂરણપોળીના કેટલા રચકણ આવ્યા. જ્ઞાન ગળ્યું છું કે નહીં, જ્ઞાને ગળપણને જાણ્યું કે જ્ઞાન પોતે સ્વયં ગળ્યું થયું, તપાસ કરવી. તપાસ કરતા એનો રસ ઠંડો પડી જશે. તપાસવામાં આવું હજી તો અનુભવમાં તો શું થાય પ્રશ્ન નથી કહેવાનો. એક તપાસમાં ઉતરે તો પણ એનો તે વખતનો હરખ શોકના રસનો પારો હેઠો ઉતર્યા વિના રહે નહીં. તો પછી એનો અભેદ અનુભવ થાય, સાક્ષાત અનુભવ થાય, જાગ્રત અનુભવ થાય, તો નિરસપણું વિભાવ નિરસપણું પામે એ સમજાવવાની જરૂર રહેતી. એનું સીધું વિજ્ઞાન છે, ચોખ્ખે ચોખ્ખું વિજ્ઞાન છે. આંકડામાં એક ને એક બે માં ભૂલ પડે ને સૂરજ પશ્ચિમમાં ઉગે પણ આમાં ફેર પડે નહીં. આ તો સ્વભાવગત છે. ચંદ્રસ ને ક્યાં ઉગતો છે, એકમ છે ને, એકમ આપણી એકમ અમાસ અમાસ પછીની સુદની એકમ. તો આ બાજુ હોય છે પશ્ચિમમાં ઉગ્યો હોય છે, આઠમે છે, પણ દેખાય બીજા બાજુ જોવે છે કે નહીં, સુદ બીજા બાજુ જોવે છે કે નહીં, આ મુસલમાનો ખાસ બીજ જોવે છે, પશ્ચિમમાં જોવે છે, આથમતી છે, એમ લાગે કે આ બીજ ઉગી ઉગી નથી, હાથ નથી, પછી નીચે જાય છે, અંધારો થાય છે, પણ ભ્રમણા થાય કે આ પૂર્વના બદલે પશ્ચિમમાં આવી ગયો, એમ આંકડાની ભંગજાળમાં ભૂલ થઈ જાય, નથી કહેતા આંકડાનો વિષય એવો છે, ભૂલ થઈ જાય છે, સ્વભાવમાં કદી ભૂલ થતી નથી, જે વસ્તુના સ્વભાવગત પરિણમન છે એ ત્રણેય કાળે કોઈ પણ જાતના ફેરફાર વિના વસ્તુના સ્વરૂપ અનુસાર ને સ્વભાવ અનુસાર જ થાય છે, એમાં કાળફાળનો કાંઈ લેવા દેવા નથી, જ્ઞાનની પ્રસિદ્ધિ મુખ્ય છે પરંતુ જ્ઞેયની પ્રસિદ્ધિ મુખ્ય નથી. આ જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે પરંતુ જ્ઞેય પણ જ્ઞાનને જાહેર કરે છે, આ સતની પરાકાષ્ઠા છે, સતને સ્થાપે છે, ઉપાદાનથી તો જ્ઞાનને સતપણે સ્થાપે છે, પણ જ્ઞેય કે જે નિમિત્ત છે તેનાથી પણ ઉપાદાનને સ્થાપે છે, સતને સ્થાપે છે, શૈલી એવી લીધી છે, આ વિષય લીધો છે સમયસારની છઠ્ઠી ગાથામાં આવો ચાલે છે. ઇનડાયરેક્ટ સ્પીચ છે આ તો, અવળું હવળું ગમે એમ લેવું લેખાય છે, અવળી દલીલ કરનારા એમ દલીલ કરે છે, કહું તમને કે તમે આનું નામ જ્ઞાન શું કરવા પડ્યું, જ્ઞેય જણાય છે માટે જ્ઞાન પડ્યું, માટે જ્ઞાન પણ જ્ઞેય પ્રધાનતાને સૂચવે છે, જ્ઞેયને જાણે તે જ્ઞાન, શું એનું નામ જ્ઞાન શું કરવા પડ્યું, કેમ કે જ્ઞેયને જાણે છે, જ્ઞેયને જાણે તે જ્ઞાન, અહીંયાથી ઉલટી વાત લીધી છે કે એ જ્ઞેય પણ જ્ઞેયને બતાવતું નથી, જ્ઞેય જ્ઞાનને બતાવે છે, દીવાના દ્રષ્ટાંતે એ વાત છે કે દીવો દીવાને પ્રકાશે એમાં તો શું મોટી વાત છે, પણ દીવાના પ્રકાશમાં જે ઘટપટાદી પદાર્થો જણાયા તે પોતાને પ્રસિદ્ધ કરતા નથી પણ દીવાના પ્રકાશને જાહેર કરે છે, ઠીક, આમ અહીંથી ઉપાડ્યું કે પહેલા અંધારામાં નહોતા દેખાતા, હતા તો ખરા, અને દીવો થયો ત્યાં એ દેખાવા લાગ્યા, તો એને પોતાનું સ્વરૂપ પ્રકાશ્યું કે નહીં, એને દીવાની જાહેરાત કરી, આમ કે એવી રીતે અહીંયા જ્ઞેયથી જ્ઞાનની જાહેરાત કરી છે, જ્ઞેય પ્રધાનતાથી જ્ઞાનની મુખ્યતા કરી છે, આનું અધ્યાત્મ બહુ સારું છે. આ વિશે માત્ર કથન શૈલી કે વચન ચાતુરીનો નથી, જો કેવી સરસ વચન ચાતુરી છે, જ્ઞેયથી જ્ઞાનને બતાડી દીધું, એનું અધ્યાત્મ બહુ સારું છે. જ્ઞાનીને સમયે સમયે જ્ઞેય સંબંધી ફરીથી લઈએ અધ્યાત્મના વિષયથી, જ્ઞાનીને સમયે સમયે જ્ઞેય સંબંધી પોતાથી થયેલા જ્ઞાનની પ્રસિદ્ધિ છે. એટલે શું જ્ઞાનીનો અનુભવ છે હવે લઈએ તો, કે જ્ઞાની એમ અનુભવ કરે છે કે જ્ઞાન સ્વયં મારામાંથી થાય છે અને મને તો મુખ્યપણે મારામાંથી થયેલું મારું જ્ઞાન જ અનુભવાય છે, ભલે જ્ઞેયો એની સ્વચ્છતામાં પ્રતિબિંબિત થાવ, ભલે જ્ઞેયોનો પ્રતિબિંબ પડ્યા કરો, પણ તેથી મારા જ્ઞાનને તો તે જ્ઞેયો વિકૃત કરી શકતા નથી, એટલે કે જ્ઞાનમાં તે વિકારને ઉપજાવવા અસમર્થ છે, તેથી મારું જ્ઞાન છે એ તો સ્વયં અવિકારપણે રહેતું થકું અનુભવ ગોચર થાય છે, મારાથી ઉત્પન્ન, સ્વયં મારા સામર્થ્યથી, મારા સ્વભાવથી ઉત્પન્ન થયેલું મારું જ્ઞાન અવિકારપણે જ મને અનુભવમાં આવે છે. એટલે મને તો એ જ મુખ્ય છે, મને કોઈ જ્ઞેયાકારો મુખ્ય નથી. એમ જ્ઞેયાકારો જણાવવા છતાં જ્ઞાની તેને તિરોભૂત કરી નાખે છે. આ પંદરમી ગાથાનો વિષય છે. એકમાં કેટલું આ લીધું છે, છઠ્ઠી ગાથાનો વિષય, પંદરમી ગાથાનો વિષય, ઘણો સમાવેશ છે. એટલે શું પ્રશ્ન શું છે? એના કરતા પોતાના અસ્તિત્વનો અનુભવ કરે. જ્ઞેય દ્વારા, જ્ઞેયો એટલે એ એમ કે છે, જ્ઞેયો જણાતા જ નથી. મને તો મારા જ્ઞાનમાં જ્ઞેયો જણાતા જ્ઞાનની પ્રસિદ્ધિ થઈ જાય છે, મને જ્ઞેયો નથી જણાતા. જેમ અરીસામાં પ્રતિબિંબ નથી દેખાતું, પણ અરીસામાં કાચનું દળ દેખાય છે. મને તો શું છે, કાચના વેપારી કાચ લેવા જાય, અરીસાનો કાચ, દર્પણનો કાચ, ત્યારે એ કાચની પરીક્ષા ઉપર આંગળી મૂકીને કરે છે. આંગળીને જોતા નથી, પ્રતિબિંબને જોતા નથી, ઉપલી સપાટીને જોતા નથી, અંદરના દળને માપે છે. આમ મૂકે આંગળી ત્યારે દળને માપે, સાઈડમાંથી જોઈને એનું દળ કેટલું છે, આ ક્વોલિટી સારી છે, એની પરખ એવી જાતની છે. તો જ્યારે એનો સ્વભાવને જોવો છે, એના દળને જોવું છે, ત્યારે આંગળી દેખાતી છતાં નથી દેખાતી, પ્રતિબિંબ દેખાવા છતાં નથી દેખાતું, અને ઉપલી સપાટી દેખાતી છતાં નથી દેખાતી, એનું દળ જ એને મુખ્યપણે જોવામાં આવે છે. અને ત્યારે એની પરખ એને આવે છે, ત્યાં સુધી પરખ આવતી નથી. એમ અહીંયા જ્ઞાન દળને જોનારો પોતાના જ્ઞાન સ્વભાવને, સામાન્ય જ્ઞાનને જુએ છે, વિશેષ જ્ઞાનને તિરોભૂત કરી નાખે. જ્ઞેય સંબંધી જ્ઞાન કહો કે વિશેષ જ્ઞાન કહો, તિરોભૂત કરે. જ્યાં જ્ઞાનમાં ને જ્ઞાનમાં હજી જ્ઞાનના વિશેષ ભાવને ગૌણ કરવાના છે, તો પછી રાગ ને રાગના વિષયને મુખ્ય કરવાની વાત તો ક્યાંય હોઈ શકે નહીં. આ પાયો છે અધ્યાત્મનો, આ પાયો છે. લોકો તકરાર કરે છે બીજાને ગૌણ કરો એની, કેમ તમે આને ગૌણ કરો, કેમ તમે આને ગૌણ કરો ભાઈ. પણ હજી તારા જ્ઞાનમાં જ્ઞેયાકારોને, જ્ઞાનાકારોને ગૌણ કર્યા વિના તને ખરેખર સતનું, અંતર સતનું, સ્વભાવનું આલંબન હાથમાં આવશે નહીં. ત્યાં વળી બીજી મુખ્યતાની તકરાર કરે છો, એ બતાવે છે કે તને આ વાતની હજી ગંધ આવી નથી. આ વિષયથી તું તદ્દન જાણ્યો છો એ વાત નક્કી થાય છે. કેમ તમે પુણ્યને નિષેધો છો ભાઈ, તો રાગ છે, રાગની ક્યાં માંડે છો. નિયાકાર જ્ઞાનને પણ અહીંયા તો સમ્ય જ્ઞાન, મિથ્યા દ્રષ્ટિનું પરલક્ષી એકાંતે પરાશ્રિત જ્ઞાન તો જ્ઞાન જ નથી. એને તો જ્ઞાને શું કહેવું, એ તો કુજ્ઞાન છે, એ સુજ્ઞાન નથી. પણ કુમતિ અને કુશ્રુત એને શાસ્ત્રમાં કહ્યું છે, અવધિ હોય તો એને કુઅવધિ કહ્યું છે. આગળના તો બે થતા નથી મિથ્યાની દિશામાં, પણ આ ત્રણ ભેદ ઉપજે છે તો એને ત્રણેયને કુવિશેષણ લાગ્યું છે. પણ જેને સુમતિ છે, જેને સુશ્રુત છે, સમ્યક દ્રષ્ટિ છે, એ પણ જ્ઞેયાકાર જ્ઞાનને, પરાશ્રિત અંશને, જ્ઞાનના પરાશ્રિત અંશને, આખું જ્ઞાન તો એનું પરાશ્રિતપણે પરિણમે નહીં, પણ આંશિક ભાવે પરાશ્રિત અંશ જે એને ગૌણ કરે છે, એને તિરોભૂત કરે છે, એને નિષેધે છે. શાસ્ત્રના જ્ઞાન એનો અંશ પ્રસરિત છે સમીર જ્ઞાની ને. ઠીક, ખુદ ગણધર દેવ ને બાર અંગની રચનાનો શુદ્ધ જ્ઞાન નો અંશ, સમ્યક શુદ્ધ જ્ઞાન નો અંશ પરાશ્રિત અંશ છે, એને ગૌણ કરે છે ત્યારે અંદર જાય છે. એને મુખ્ય કરે તો અંદર જઈ શકે નહીં, તો બહુ વિસ્તાર છે. મુખ્ય કરવા જાય તો એનો એટલો વિસ્તાર છે કે આયુષ પૂરું થઈ જાય. એ તો લબ્ધિથી પ્રગટેલી ચીજ છે, એટલે અંતર્મૂર્તમાં એ તો બાર અંગની રચના થાય છે. એવો વિષય છે આનો. એક જ્ઞાનીને સમયે સમયે જ્ઞાનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે, પરંતુ જ્ઞેયની પ્રસિદ્ધિ એટલે મુખ્યતા જરા પણ નથી. જ્ઞેયની મુખ્યતા નથી ને જ્ઞેયાકાર જ્ઞાનની પણ જ્ઞાનીને મુખ્યતા નથી. 15મી ગાથા તો સ્પષ્ટ છે આ વિષય ઉપર કે જ્ઞેયાકાર જ્ઞાનની એને મુખ્યતા નથી, અને જ્ઞેય જ્ઞાન સામાન્ય જ્ઞાનની મુખ્યતા થતા જ્ઞાન પ્રગટ અનુભવ ગોચર થાય છે. જ્યાં સુધી જીવને જ્ઞેયાકાર જ્ઞાનની મુખ્યતા હોય ત્યાં સુધી જ્ઞાન પ્રગટપણે અનુભવ ગોચર થતો નથી. હવે એ કેમ સામાન્ય જ્ઞાન પકડાતું નથી દીપકભાઈ? કે આ જ્ઞેયાકાર જ્ઞાનની મુખ્યતા ચાલે છે, અને રાગની મુખ્યતા ચાલે છે, અને વિવાહ રસની મુખ્યતા ચાલે છે. આમ છે, જ્ઞેયના અવલંબને જ્ઞેયાકાર જ્ઞાન થાય છે. એની મુખ્યતા નહીં થવી જોઈએ, એનું અવલંબન નહીં થવું જોઈએ. એમ કે સામાન્ય જ્ઞાનના અવલંબન તો જ્ઞાન નિર્વિકલ્પ થાય, કેમ કે સામાન્ય તો નિર્વિકલ્પ છે, જ્ઞાન પણ નિર્વિકલ્પ થાય છે. અહીં તો સ્વવિકલ્પ દશામાં જ્ઞાનીને પણ જ્ઞેયાકાર જ્ઞાન પર્યાય થાય તો એને તિરોભૂત કરે છે, નિષેધ કરે છે. પણ જ્ઞાની એવો અનુભવ કરે છે એમ કે આ એક અલૌકિક અનુભવ છે જ્ઞાનીનો, કે મારું જ્ઞાન મારા સ્વભાવને જ્ઞાનને તો પ્રસિદ્ધ કરે જ છે, એ તો વેદનથી સ્વસંવેદનથી મારી જ્ઞાનની પ્રસિદ્ધિ છે. મારા પોતાના સ્વસંવેદનથી જ મારા જ્ઞાનની પ્રસિદ્ધિ છે, પણ આ જ્ઞેય જણાતા પણ મને તો જ્ઞાનનું જ વેદન આવે છે. જ્ઞેય જ્ઞેયને પ્રસિદ્ધ નથી કરતા, મારા જ્ઞાનને પ્રસિદ્ધ કરે જાહેર કરે છે. આમ સતનું અવલંબન આવે છે, સતનો અનુભવ થાય છે, એ એની અનુભવની આખરી સિદ્ધિ છે, પરાકાષ્ઠા છે, એટલે સિદ્ધિ છે. ભગવાન